શ્રીમદ ભાગવત કથા લાડોલ ગામ ભાગ 6.
તમે બધા તો રાજી થતા જ હોવ, કારણ કે તમારા ગામમાં આવું સત્કર્મ થાય છે. પણ વિશ્વાસપૂર્વક કરું છું કે હરસિદ્ધિ માતા બહુ રાજી થતા હશે, કારણ કે એના ઘરે આવું થાય, એના ખોળે આવું થાય, ખુશ થતા હશે માતા. અને મને આનંદ છે. તમે બધા તો ભગવાનની મારી વાત સાંભળો છો, પણ મારી મા પણ બેઠી બેઠી વાત સાંભળે છે, કથા સાંભળે, મારી વાણી પવિત્ર થાય છે. હું તો એની પાસે કાલા ઘેલા કરું છું. દીકરો ગમે એવું બોલે, માને તો સારું જ લાગે, માને જ સારું લાગે. આપણે તો કાલા વેલા કરવાના. સુદપુરાણે કહે છે કે મુનિ, એવું સનકાદિક ઋષિ એવું કહ્યું કે જ્ઞાન ને વૈરાગ, તો તમે સત્કર્મ કરો એટલે તરત જાગૃત થાય. કે સત્કર્મ એટલે, સત્કર્મ તો ઘણાય છે, યજ્ઞ કરવો, જપ કરવા, તપ કરવું, આ બધા સત્કર્મ છે, દાન દેવું, ભોજન કરાવવું. પણ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્કર્મ જો હોય તો ભાગવતની કથા કરાવવી. આ ભાગવતની કથા થાય એટલે જ્ઞાન અને વૈરાગ જાગૃત થાય. અને નારદજી કીધું તો હાલો આપણે ભાગવતની કથા કરાવવી છે, તમે વક્તા ને હું શ્રોતા. તે કે અહીંયા નહીં બદ્રીનારાયણ ઉપર, અહીંયા નહીં તો, તે કે હરદ્વાર ક્ષેત્રની અંદર આનંદ તટ છે ગંગાના કિનારે. તે કે અહીંયા કેમ નહીં? તે કે અહીંયા લોકો આવી ના શકે, આપણે નીચે જઈ અને નીચેથી બધાને ભગવાનની કથા સંભળાવીને ભગવાનના ઘેરે મોકલીએ. સાધુ કૃપાળુ હોય અને ભગવાન દયાળુ હોય. આપણે ત્યાં કહેવાય છે અવતાર, ભગવાન કૃષ્ણનો અવતાર, રામનો અવતાર, સ્વામિનારાયણનો અવતાર. આ અવતાર પરશુરામ આવે, રામ આવે, કૃષ્ણ આવે, નરસંગ આવે, મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, બધા જ આ ધરતી ઉપર આવે. અવતાર એટલે હું ઘણી વ્યાખ્યાઓ છે. ભક્તો પ્રાર્થના કરે ને પ્રભુ અવતરે. આપણે આ લોકમાં જ નહીં, આ લોકમાં આવે. એક સામાન્ય દાખલો દઉં તો, એક ભાઈ કૂવામાં પડી ગયા, કૂવો બહુ ઊંડો, હાલા જતા પડી ગયા, થોડુંક પાણી હશે, બિચારાને બહુ વાગ્યું નહીં, પણ બહાર નીકળીએ કે નહીં, રાડે રાડ્યું નાખે એટલે એક ભાઈ જુવાન હતા, એને જોયું કહો આ ભાઈ પડી ગયા છે, એટલે દોરડું નાખી અને એ પણ અંદર ઉતર્યો. ત્યાં બીજા કેટલાય લોકો આવી ગયા ને આમ કૂવામાં જોયું. એક જણાએ કીધું બે જણા કૂવામાં પીડા બહાર કાઢવા પડશે. ત્યારે એક સમજદાર માણસે કીધું બે નથી પીડાવે, તો એક પડ્યો છે ને એક ઉતર્યો છે. સમજાય છે તમને? એક પીડ્યો છે અને એક ઉતર્યો. જે પડ્યો છે એ ભયભીત છે અને જે ઉતર્યો છે એ નિર્ભય છે. ઉતર્યો છે એ કોકને બહાર કાઢવા માટે ઉતર્યો છે. એમ આપણે બધા કૂવામાં ધરતી રૂપી મૃત્યુલોક રૂપી કૂવામાં પડ્યા છીએ અને એમાં ભગવાન પાછા ઉતરે છે, એનું નામ અવતાર. એ પડ્યા નથી, એ આપણને મને તમને લઈ જવા માટે. અમારા સ્વામિનારાયણ ભગવાને ગાયું છે, પોતે બોલ્યા, હું તો તમ કારણે રે આવ્યો ધામ તકે દરી દે, હું તો તમ કારણે ભગવાન કહે છે હું તો તમારા માટે આ ધરતી ઉપર આવ્યો છું. ભગવાન આપણા માટે આવે છે, મોટા સદગુરુ અને સંતો પણ આપણા માટે આવે છે. આનંદ તટ ઉપર કથા થઈ, જ્ઞાન અને વૈરાગ જાગૃત થયા, એને યુવાની પ્રાપ્ત થઈ અને નાચતા કૂદતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ધૂન કરતા કરતા આવ્યા છે. એ વખતે નારદજીએ પાછો એક પ્રશ્ન કર્યો, કે હે ગુરુદેવ, આવા પાપી આનો ઉદ્ધાર તો થયો, પણ કોઈ પાપી અધમ નીચ કપાતર હોય એનો પણ ભાગવત સાંભળવાથી ઉદ્ધાર થાય? એટલે નારદજીએ કીધું, હા મુનિઓ, ગમે એવો પાપી હોય, અધમ હોય, નીચ હોય, એનો પણ ઉદ્ધાર આ ભાગવત સાંભળવા માત્રથી થઈ જાય છે. સાંભળો, આ બારામાં હું તમને એક પુરાતન ઇતિહાસ કહું અને આત્મદેવનો ઇતિહાસ, ધંધુકારીનો ઇતિહાસ સુત પુરાણી સનકાદિક ઋષિઓ નારદજીને કહે છે. તેમ બધા આ કથા સાંભળી છે. આત્મદેવ પુરે તસ્મિન સર્વ વેદ વિશારદ શ્રોત સ્મારતે સુનિષ્ણાંતો વિતયઈવ ભાસ્કર. આત્મદેવ નામનો બ્રાહ્મણ સરસ મજાના ગામમાં નિવાસ કરતો હતો. ચાર વર્ણના લોકો, વેદને જાણનારો હતો. વર્ષો વ્યતીત થઈ ગયા પણ દીકરો થાય નહીં. ભગવાનને પ્રાર્થના કરીને કેટલું બધું તીર્થ આ તે પથ્થર એટલા દેવ કર્યા પણ દીકરો થયો નહીં. મોટી ઉંમર થઈ, આત્મદેવ વાંજ્યાપણાના મેણા સહન કરી થાકી ગયા એટલે ઘર છોડી અને આત્મહત્યા કરવા માટે જંગલમાં ગયા. સવારનો પહોર થયો, એને એમ તું કહો મરી જા, પણ એને સાધુ જોયા, સાધુના શરણે ગયા. કારણ કે સાધુ તો બધું આપી શકે. સાધુના પગમાં જઈને રડવા માંડ્યા અને એ વખતે સાધુએ માથે હાથ મૂકીને કીધું કે હે બ્રાહ્મણ, કથમ રોદિષિ વિપ્રત્વમ કાતે ચિંતા બલિયસી, તું શા માટે રડે છો? બેઠો થા બાપ, તારું નામ શું છે? ત્યારે ઓલો આત્મદેવ કહે છે, મારું નામ આત્મદેવ છે. પણ કેમ રડે છો? મહારાજ, મારે દીકરો નથી. ઓહો, દીકરો નથી? હા, તો બહુ સારું, તારા ભાગ્યનો ઉદય થયો છે. કારણ કે તારા હાથે મેળવેલી સંપત્તિ તું સત્કાર્યમાં વાપરી શકીશ. ભગવાન જે અવસ્થામાં રાખે એમાં જ રાજી રહેવું. પરાણે દીકરો માગવો નહીં, નકર જેને હામા કાંઠાનો મળે. અને દીકરા વાળા સુખી થાય એવું છે? ના ના, ભગવાને જો બે દીકરી આપી હોય ને તોય દીકરીઓ મા બાપને હાચવે છે, અને પાંચ દીકરા હોય ને તોય બાપાને બહાર કાઢે. એટલે શું થાય છે બાપા? ધડાકા ને ભડાકા. જ્યારે દીકરો પોતાના મા બાપને ઘરથી બહાર કાઢે ને, ત્યારે દીકરી પોતાના દરવાજા ઉગાડીને કહેતી હોય છે, બાપા આવતા રહ્યો, તમારું ગઢપણ હું પાડે છો. આવી કેટલી દીકરીઓ છે, અને તોય ખબર નથી પડતી કઠણાઈ આપણી. દીકરી આવે એટલે મોઢા બગાડે, દીકરો આવે એટલે બાપા રાજી બહુ થાય કે વારસદાર આવ્યો. વારસદાર નહીં, કારસદાર આવ્યો. ભૂકા કાઢી નાખવાનો છે તારા જંતુ. આમાં સુરતમાં તમે ગણાય રહ્યો છો ને, આમાં સુરતમાં રહ્યો છો ને ગણાય, સુરતમાં ઘણા છોકરા એવા થયા કે એના બાપાના બંગલા વેચાઈ દીધા, ભાડે રહેવા કરતા રહેતા કરી દીધા, દેવા જ કરી નાખ્યા, ધંધા જ એવા કરે ને, ખોટ જ એટલી કાઢે. હા, 1.5 લાખ ને 50 કરોડ ને 1.5 કરોડ ને 2 કરોડ દેવામાં ઉતરી જાય. પછી બધા આવે બાપાને ઘેરે, તે કે કેમ, તે કે તમારો છોકરો લઈ ગયો. બાપા ઘર વગેરે થઈ જાય, આવા ત્યાં કેટલે. એટલે ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન, તારી ઈચ્છા હોય એમ કરજે, અમારે કઈ પરણે જોતું નથી. પેલા સાધુ ને બહુ કીધું, તે આત્મદેવ કે દીકરો આપો. સાધુ કે હારું, લે ફળ આપ્યું, જા તારી ઘરવાળીને કવરાવજે, ભગવાન તારી ત્યાં દીકરો આપશે. 7 જન્મ સુધી નહોતો, પણ સંતની તાકાત જુઓ. આત્મદેવ દોડતો દોડતો આવ્યો, ધૂંધલીને ફળ આપ્યું. ધૂંધલી તો એ બેઠી હતી ઓસરીના કોરે, પણ ધૂંધો ચડાવીને બેઠી હતી. એને કાંઈ પડી જ નહોતી, કારણ કે અહીંયા લખ્યું છે એના ગુણ એટલે એના વિચિત્ર સ્વભાવ લખ્યા. આપણે લાલાને પ્રગટ કરવાનું છે ને એટલે હું એ બહુ નથી કહેતો. તો કે હું લાવ્યા? તે કે જો આ કોઈ સાધુએ ફળ આપ્યું છે, તું ખાઈ જાય એટલે દીકરો થાય. એટલે ધૂંધલીને હરખ જરાય ન થયો, કારણ કે એને છોકરો જોતો જ નહોતો. એટલે વિચારવા માંડી કે આ ફળ ખાય ને ગર્ભ રહે ને પછી પેટ મોટું થાય ને પછી આમ થાય ને બધું ભયંકર, બહુ ખરાબ વિચાર્યું, બહુ ખરાબ. સંભળાય નહીં એવું અમુક તો એવું વિચાર્યું છે ને. આત્મદેવ તો જતા રહ્યા ને આ બાજુ એની બેનપણી આવી. આને ખાવાનું ઘણું હતું પણ ખાનારો કોઈ નહોતો, ને એની બેનપણીને ખાનારાનો પાર નહોતો પણ ખાવાનું કઈ નહોતું. બે કેડમાં એક એક તેડા હતા, બે અહીંયા બેહાર્યા હતા. એક પાછળ આમ હાડીને જેડો પકડી પકડીને મમ્મી મમ્મી કરતો આવતો હતો, ઇન્ડિકેટર ચાલુ હતા. અને એક પેટમાં હતો, આટલા હતા. આવીને બેટી શું કરે? તે કે જો ના તારા ભાઈ ફળ લીયા. તે કે ખાઈ જા. તે કે મારે ખાવું નથી. તો કે એક કામ કર. તે કે હું, મારા પેટમાં દીકરો છે, જન્મ થાય એટલે તને આપી દઈશ, પણ તારે પૈસા મારા ધણીને આપવા પડે. આ કેટલા વર્ષો પહેલામાં આવું થતું હતું, એટલે આજકાલનું આ કાંઈ નથી, પહેલેથી આવ્યું આવે. તે કે સારું. એણે નક્કી કર્યું કે મને ગર્ભ રહ્યો છે, આવું જાહેરાત કરી. આત્મદેવ હાંજે આવ્યા, ફળ ખાઈ ગઈ? તે કે ખાઈ ગઈ. તે કે હું વાત કરે? આખું. તે કે આખું. કેવું? બહુ મીઠું હતું, ખાધું નતું, ખોટું બોલી. તે પણ એનું કઈ ગોટલું બોટલું રાખ્યું કે નહીં? તે કે હું ગોટલા ને છોટલા હોતું ખાઈ ગઈ કે છે. ગોટલા હોતા ફળ ખાઈ જાય, એના ધણીને કાચે કાચો ન ખાઈ જાય, કેમ લાગે? ઘણી બાયું આવી ભયંકર હોય. જો તમે ભાગ્યશાળી છો, બેનો હારા છે અહીંયા. જો સત્સંગમાં કેટલા બધા આવે. સુત પુરાણી કહે છે કે મુનિઓ, ધૂંધલીએ જાહેર કર્યું હું ગર્ભવતી છું, પેલું ફળ ગાયને ખવડાવ્યું હતું, સંતની કૃપા નિષ્ફળ નથી ગઈ. 9 મહિના પૂર્ણ થયા, પેલી બાઈને દીકરો થયો, એટલે દીકરો ધૂંધલીને રાતોરાત આપી ગઈ. ધૂંધલીએ જાહેર કર્યું મારે ત્યાં દીકરાનો જન્મ થયો, આત્મદેવી ખૂબ દાન કર્યું. અને થોડાક ટાઈમ થયો, અઠવાડિયું 15 દાડા થયા, તો લા ગાયને પણ એક બચ્ચાનો જન્મ થયો, પણ એક પુત્ર રૂપે જન્મ થયો. વિચાર કરો, આ સંત કી શક્તિ હોતી હૈ, સાધુની તાકાત. બ્રહ્માની સૃષ્ટિનો ક્રમ આખો ચેન્જ થઈ ગયો. નગર ગાયને વાછડાનો જન્મ થાય, છોકરાનો ન થાય, પણ સાધુના વચને તો ઠાકોરજીએ એની સૃષ્ટિનો ક્રમ ફેરવી નાખ્યો. આખું ગામ રાજી થયું કે આત્મદેવનું ભાગ્યનું પાંદડું ફેર્યું. બબ્બે છોકરા થયા. ધૂંધલી એના છોકરાનું નામ પાડ્યું ધુંધુકારી, આત્મદેવે નામ પાડ્યું ગોકર્ણ. બંને હારે મોટા થતા હતા, પણ એક પાપી હતો એ પાપના રસ્તે ગયો, અને પુણ્યનું પરિણામ હતું એ પુણ્યના રસ્તે ગયો. પેલો મોટો થયો એટલે વ્યભિચારી થયો, દારૂડિયો થયો, જુગારી થયો, માંસ ખાનારો બ્રાહ્મણનો છોકરો થયો. આત્મદેવને મારે, કારણ કે જુગાર રમવો હોય, દારૂ પીવો હોય તો બાપને જ મારવો પડે ને, ક્યાં જાય? પેલા સાધુએ કીધું તું દીકરા વગર તું સુખી છો, દીકરાની જરૂર નથી, આ જગતમાં કોઈ કોઈનું કોઈ નથી, માટે હરિભજન કર. પણ સમજાણું નહોતું. એને એવું સાધુને કીધું, તમે બાવા થઈ ગયા છો, છોકરાનું સુખ કેવું હોય તમને શું ખબર હોય? સાધુ કે એ વાત હાચી. પણ આજે જયારે છોકરો મારવા મીડો ને પૈસા લૂંટવા મીડો ને લઈ જવા મીડો, ત્યારે ઘરમાં બેઠા બેઠા રડતા રડતા એને સાધુની વાત યાદ આવી. હો, સાધુ હાચા હતા, અને સાધુ હંમેશા હાચા હોય છે. પણ આપણો સમય પાક્યો નથી હોતો ને, એટલે સમજાતું નથી હોતું. સમય પાકે ત્યારે આપણા હાથમાં કઈ હોય નહીં, હા કઈ ન હોય, એટલે સમય હોય ને ત્યારે બધું કરી લેવું. બધી નાતના માણસો ભેગા થયા ને જીવન ઉપર ચર્ચા ચાલતી હતી, બધા લોકો ભેગા થયેલા, બધા કીધું ભાઈ જીવન એટલે કેવું હોય, ક્યાં કોને જીવન કહેવાય?
જીવનનો મતલબ હું. એટલે એમાં બધા ભેગા થયા હતા, એક પ્રોફેસર ઊભા થયા, એને આમાં પુસ્તક બતાવીને કીધું કે જિંદગી છે ને આ ઇતિહાસના પાના જેવી છે, ક્યારે બદલાઈ જાય કાંઈ નક્કી નહીં, સમય બદલાય એમ જીવનના પાના બદલાતા હોય. એમાં એક પછી ઇલેક્ટ્રિકસિટીમાં કામ કરતો છે ને, એને એ ઊભા થઈને કે ભાઈ ઇતિહાસના પાના જેવી જિંદગી છે કે નહીં ખબર નથી, પણ મને તો ખબર પડે કે જિંદગી તો છે ને ઇલેક્ટ્રિકના સ્ટાર્ટર જેવી છે, કે આમ પાડો ઢબ છે ને ઢબ્બેન થઈ જાય. કે ખરેખર એવું જ છે ને જીવન, એમાં ભરવાડ ઊભો થયો, બધા હતા તો ઘણા ભરવાડામાં આમ લાકડી ઊંચી કરીને એ સાંભળો સાંભળો કે જિંદગી છે ને ત્રણ પગા છકડા જેવી છે. તો કે એવી કઈ રીતે? તો કે ત્રણ પગો છોકડો કોઈની સાઈડ કાપી નહીં ને કોઈને આપી નહીં. હા, એમાં એક મોબાઈલની દુનિયાનો માણા ઊભો થયો, એને મોબાઈલ ઊંચો કરીને કે જિંદગી આવી છે. તો કે કેમ? તો કે મોબાઈલની અંદર જ્યારે નેટવર્ક હોય ને ત્યારે બેલેન્સ ન હોય, અને બેલેન્સ હોય ને ત્યારે નેટવર્ક ન હોય. એમ જિંદગીમાં જ્યારે યુવાની હોય ને ત્યારે બેલેન્સ બહુ હોય પણ નેટવર્ક ન હોય, અને બેલેન્સ જ્યારે ગઢા જાય ન હોય ત્યારે નેટવર્ક પકડાય. ખરું, આમ કરીએ તો સારું પણ ખીજામ કાંઈ ન હોય. એટલે જિંદગીની અંદર જ્યારે નેટવર્ક અને બેલેન્સ બે હોય ને ત્યારે કામ કરી લેવું. બહુ અદભુત આ જીવન ભગવાને આપણને આપ્યું. આત્મદેવને ખબર પડી પણ મોડું થઈ ગયું. ગોકર્ણે ઉપદેશ આપ્યો કે તમે જાઓ, આ સંસાર છોડો. કોણ કોનો પુત્ર અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. આ સાર છે, આમાં કોઈનું કોઈ નથી. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ બહુ સરસ ભજન ગાયું, તમને કદાચ આવડતું હશે કારણ કે પ્રસિદ્ધ બહુ છે. તાળી પાડીને બે કડી આપણે ગાઈએ. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ભૈલા ના હક ના મરો બધા હતી મતી રે, કોઈ કોઈનું નથી રે, આપણું તો જ્યાં આમ સ્વાર્થ સરે ત્યાં આપણે બધું મજા આવે, ગળ્યું ગળ્યું લાગે, અને પછી સ્વાર્થ પૂરો થઈ જાય પછી જય સ્વામી નારાયણ. રઘુપતિ રાઘવ રાજા રામ, કામ પતિ ગયા પછી સીતારામ. તમને એમ જો ધૂન ઉપાડી ને. રઘુપતિ રાઘવ રાજા રામ, કામ પતિ ગયા પછી બધું એવું છે. સુરતમાં એક કંઈક કહેવાય છે, બાપા સીતારામ છોકરા કતારગામ અને ધંધો ધક્કારામ. આવું બધું હાલ્યા કરે આ સંસારમાં. ભગવાનનો જો ભરોસો હોય ને, ગઈકાલે મેં કીધું હતું કે જેની પાસે ઠાકોરજીનું એડ્રેસ છે ને, એને દુનિયામાં કોઈના એડ્રેસ રાખવાની જરૂર નથી પડતી, ભગવાનનું રાખો. આત્મદેવને ગોકર્ણ મહારાજે ઉપદેશ આપ્યો, આત્મદેવ નીકળી ગયા. આ બાજુ ધંધુકારી એની માને હેરાન કરવા માંડ્યો, એની મા પણ કૂવામાં પડીને મરી ગઈ. ગોકર્ણ મહારાજ ઘર છોડીને જતા રહ્યા. પાંચ વેશ્યાને ઘરમાં લાવ્યો. પાંચ વેશ્યાએ ચોરી કરેલો માલ સંગ્રહી ધંધુકારીને મારી નાખ્યો, પ્રેત થયો. ગોકર્ણ મહારાજ યાત્રા કરવા નીકળી ગયા અને ગોકર્ણ મહારાજને ખબર પડી કે ધંધુકારીનું મોત થયું, ગયામાં શ્રાદ્ધ કર્યું. ફરતા ફરતા પોતાના ઘરે આવ્યા. આ પ્રેત થયેલો, ભૂત થયેલો. ગોકર્ણ મહારાજ સુતા હતા, જુદા જુદા રૂપ ધારણ કરીને ગોકર્ણ મહારાજને પરેશાન કરવા લાગ્યો. ગોકર્ણ મહારાજે પાણીની અંજલી છાંટીને વાચા આપી. ભયંકર દુઃખી રડતા રડતા કીધું, ગોકર્ણે પૂછ્યું, કોણ? તે કે હું તમારો ભાઈ. અરે મેં તો તારા માટે શ્રાદ્ધ કર્યું હતું. ત્યારે એવું બોલ્યો, સો શ્રાદ્ધ કરો તોય મારી મુક્તિ નહીં થાય, મેં પાપ એવા કર્યા છે. અને ગોકર્ણ મહારાજે સવારમાં સૂર્યને પૂછ્યું અને સૂર્યનારાયણ દેવી કીધું, ભાગવત કથા કરો તો ઉદ્ધાર થાય. ભાગવતની કથા થઈ. સાત દિવસ કથામાં સાત વેદના વાંસડામાં બેઠો તો રોજ સાંજ થાય એક ગાંઠ વાંસડાની તૂટી જાય. સાત દિવસે સાત ગાંઠ તૂટી ગઈ. આકાશમાંથી દેવતાઓનું વિમાન આવ્યું. પેલો પ્રેત જે હતો એને દિવ્ય શરીર પ્રાપ્ત થયું અને વિમાનમાં બેસીને હરિના ધામ જતો હતો. ગોકર્ણ મહારાજે પૂછ્યું કે આનો એકનો ઉદ્ધાર કેમ? આખા ગામે કથા સાંભળી છે. અને એ વખતે એમણે કહ્યું કે ફળ ભેદે આ કર્મ ભેદે ને ફળ ભેદ, કર્મના ભેદના કારણે ફળ ભેદ થયો છે. બધાએ આને સાંભળી એમ નથી સાંભળી. ફરીને કથાથી બધાનો ઉદ્ધાર થયો. આલા ભક્તો, આ કથા સાંભળવાથી ઉદ્ધાર 100% થાય છે. ભાગવતનો મહિમા છે, ધન્ય ભાગવતી વાર્તા, પ્રેત પીડા વિનાશની, પ્રેતની પીડાનો નાશ કરે છે. જેના સદભાગ્યનો ઉદય થાય છે એને જ કથા મળે છે. બાકી સદભાગ્ય વગેરેના માણાને કથા સાંભળવી હોય ને તોય નથી સંભળાતી. ગોરબાપા કથા બહુ હારી કરે. શેઠ કે ગયા છે, જરાક સાંભળી ગયા ને નક્કી કર્યું આપણે મારા ખર્ચે મારા ગામમાં ધામધૂમથી કથા કરાવવી છે. તારીખ લીધી, કથા નક્કી થઈ, બધી વાત થઈ ગઈ અને એવો જલસો ને એવો મોટો ખર્ચો ને આ તે બધું આમ લીલા લહેર થાય ને એવી કથા નક્કી કરી અને બરોબર પોથી યાત્રા નીકળી ઘરેથી કથા મંડપમાં આવવા માટે. અને શેઠ તો સૌથી આગળ હાલ્યા આવે અને એમાં કોઈ જુવાન ન્યાયે મોટો જબર બોમ બરોબર હુત આમ હુતળિયો બોમ્બ હશે ને હળગાવ્યો અને જે ધડાકો તો ઓલા શેઠ બાજુમાં જ હશે અને બે કામે ધાક પડી ગયેલો, ધબોય નમ થઈ ગયું, કાંઈ સંભળાય જ નહીં, કાંઈ ન સંભળાય. એ ધામધૂમથી આરતી થઈને શેઠ આમાં જ બેઠા, આમ આમ જોયા કરે, બાઘા માર્યા કરે પણ સંભળાય નહીં. ઓલા હોઠ હલઈ ખબર પડે, લોકો દાંત કાઢે એટલે ભેગા દાંત કાઢે, લોકો તાળી પાડે, શેઠ તાળી પાડે, ડૉક્ટર પાસે ગયા, બહુ માતા કુડકરી પણ ધાક ખુલી નહીં. 15-17 લાખ રૂપિયા ખર્ચ્યા પણ હાથે હાથ દાડા ધાક બંધ. આ કથા જ ન સંભળાણ, એક શબ્દ ન સંભળાણ. અને પાછો ધામધૂમથી ઘરે પોથી લઈ જતા હતા અને કોઈ જુવાનને પાછો બોમ્બ બોમ્બ કરતો પડ્યો, ધાક ઉઘડી ગયેલો, 17 લાખ ને હાથ દાડા ધાક માગ્યા. ભાગ્ય વિના નર પાવત નાહી. હે, ભાગ્યનો ઉદય થાય અને સત્કર્મ ઉદય થાય ત્યારે આ સત્સંગ મળે છે. ભગવાન સત્સંગમાં જ હોય છે. ગઈકાલે કીધું હતું ને, ઓલું કઈક ભજન છે ને, કઈ ગઈ ગયું, બહુ સરસ કોઈએ ગાયું છો, આપણે બે ત્રણ ગાય. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે, સાચા સત્સંગ મારે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે, સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે, ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે, ભક્તિના રંગ મારે આજ મને લાલો.
તમારે ઘરે લાલો હોય નહીં, હો યશોદા નો લાલો.
નાગરો ની નાથ છે, નાગરો ગામ છે, નાગરો ની નાથ છે, નરસૈયાના ગામ મારે
તમને જો સમજાતું હોય ને તો અરે ઝીલવું ગાવું હો, આ તો ગોવિંદ ના ગુણ છે ભાઈ, જેટલા ગાવ એટલા ઓછા.
ગામ છે
ભગવાન સત્સંગમાં જ છે ને સત્સંગમાંથી જ મળે છે.